તારીખ 1/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 166 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 281
પત્ર 166 246 સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ વાત કેમ છે પ્રશ્ન મૂકો છો. સત્પુરુષનું એક વચનામૃત હોય અને એમાંનો એક એક શબ્દ હોય કે જે વચનામૃત સાથે સંકળાયેલો છે એના વચનની સંધિ છે શબ્દમાં, અથવા
વાક્ય છે
શબ્દ સંયોજન છે. વાક્ય છે શું છે? શબ્દ સંયોજન. જો વાક્યમાં અનંત અર્થ હોય તો શબ્દમાં પણ એનું સંયોજન છે એટલે એ ન્યાય લાગુ પડે છે. એમાં આખું આગમ નથી રહ્યું પણ અનંત આગમ રહ્યા છે એમ કહે છે. એ વાત કેમ છે? એ હકીકત વાત એટલે હકીકત વાત એટલે ખાલી વાત નથી. એ હકીકત કેમ છે? વિચારણીય પ્રશ્ન છે. સત્પુરુષ કોઈ એક વાત કોઈ એક વાક્ય કહે છે તો એમાં અનેક ન્યાયોની અનેક નયોની સંધિ હોય છે. નયનો વિષય બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ પણ બહુ અઘરો વિષય છે. પ્રવચન સાર જેને વાંચ્યું હોય ને એમાં 47 નયોનો જેને અભ્યાસ કર્યો હોય એને ખ્યાલ આવે. બહુ બુદ્ધિશાળી માણસોનું પણ બુદ્ધિ મપાઈ જાય ને પાણી ઉતરી જાય એવો વિષય છે નયોનો વિષય. કેમ કે એક જ વાતને એક જ મુદ્દાને એક જ અંશને આખી વસ્તુને નહીં વસ્તુના કોઈ એક અંશને તમે કેટલા એંગલથી જોઈ શકો છો, કેટલા દ્રષ્ટિકોણથી જોઈ શકો છો અને એ બધા દ્રષ્ટિકોણ પરમાર્થ સાધવામાં સાનુકૂળ હોય એવા દ્રષ્ટિકોણથી તમે જુઓ ત્યારે તેને નય કહેવામાં આવે છે. નય શબ્દ છે એનું મૂળ સંસ્કૃત ધાતુ શબ્દનો ની છે. ની નય ટુ લીડ, દોરી જવું, જેના દ્વારા આત્મામાં દોરી જાય. જે જ્ઞાન આત્માને આત્મામાં દોરી જાય એવા સમ્યક જ્ઞાનના સૂત જ્ઞાનના સમ્યક સૂત જ્ઞાનના એક અંશને નય કહેવામાં આવે છે. આખું જે શ્રુત જ્ઞાન છે એ તો પ્રમાણ જ્ઞાન છે, નય છે એ પ્રમાણ જ્ઞાનનો શ્રુત પ્રમાણનો અંશ છે અને તે સમ્યક હોય છે. ત્યારે આખા આત્માને વિષય કરીને કોઈ એક દ્રષ્ટિકોણથી આત્માને આત્મા પ્રત્યે લઈ જાય એવું કાર્ય જેની અંદર પ્રયોજનભૂત થાય, પારમાર્થિક કાર્ય થાય એવા જ્ઞાનના અંશને નય કહેવામાં આવે છે. એવા અનંત નયોની સમૂહને પ્રમાણ જ્ઞાન કહે છે. એવા અનંત નયોના સમૂહને પ્રમાણ જ્ઞાન કહે છે. એમાં બધા સમાય જાય છે. અનંત નયોનો કોઈ પણ સાધક ધર્માત્મા જ્ઞાનીને ઉપયોગ નથી થતો. શ્રુત પ્રમાણની લબ્ધિ છે, એટલે અનંતમયોની લબ્ધિ છે એમને પાસે. કેમ કે એક નયને પરિણમતા જો એક સમય લાગે તો અનંત નયને પરિણમતા અનંત સમય લાગે, અને જો બધા નયો પરિણમતા હોય જ્ઞાનીને તો સાધક દશા અનંત સમયની થઈ જાય. ત્યારે સાધક દશા અસંખ્ય સમયની છે, અનંત સમયની નથી, લિમિટેડ સમય છે સાધક દશાનો. પછી સિદ્ધ દશા ઉત્પન્ન થઈ જાય, કેવો જ્ઞાન ઉત્પન્ન થઈ જાય. એટલે કોઈ કોઈ જ્ઞાનીને જે કોઈ નયોનો ઉપયોગ થાય છે જ્ઞાનમાં, એમાં બીજા બધા નયોને સંધિ લાગે છે, બધા નયોને સંધિ લાગે છે, એટલે ક્યાંય એકાંત થતું નથી. આ કારણ છે. અને એ બધા નયોને સંધિપૂર્વક જે વાક્ય નીકળ્યું છે એ વાક્યની અંદર અનંત આગમ સમાઈ ગયા છે. આમ તો અનાદિકાળમાં અનંત આગમન આગમોની જે ઉત્પત્તિ થઈ એ આગમો ક્યાંથી નીકળ્યા? આત્મામાંથી નીકળ્યા, આત્માના જ્ઞાનમાંથી નીકળ્યા, આત્મામાંથી નીકળ્યા. તો એ બધા જ્ઞાન, એ બધું જે જ્ઞાન છે આત્માનું, જેનાથી આગમો બધા ઉત્પન્ન થયા, એ બધા શ્રુત જ્ઞાનના ફળ સ્વરૂપે છે આગમો. એટલે એને દ્રવ શ્રુત આપણે કહીએ છીએ. ભાવ શ્રુતના નિમિત્તે ઉત્પન્ન થયેલી વાણી તેને દ્રવ શ્રુત અથવા આગમ કહેવામાં આવે છે, અને શાસ્ત્ર કહેવામાં આવે છે, અને કર્માગમ કહેવામાં આવે છે. એ બધા નયોનો અધિષ્ઠાતા, નયાધીશ જેને કહેવામાં આવે, એ આત્મા પોતે છે. અને એ આત્મા ઉપર જેણે કબજો કર્યો છે એવી જે દ્રષ્ટિ એને સમ્યક દ્રષ્ટિ કહે છે, એને દ્રવ દ્રષ્ટિ કહે છે. એટલે અનંતનયનો નયાધીશ જે છે એનું અપરોક્ષ એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન જેને વર્તે છે, એ આત્મા જેને પ્રગટ વર્તે છે, એના વાક્યમાં અનંત નયોની સંધિ લાગે છે, એના વાક્યમાં અનંત નયોની સંધિ લાગે છે. એક વાક્ય કહેતા એનું એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ એક માણસ કોઈ એક વિષયમાં નિપુણ છે, અથવા એક વૈદ લઈ લો ને, વૈદ છે એ વૈદ જ્ઞાનની અંદર ખૂબ નિપુણ છે, ખૂબ એક્સપર્ટ છે, એટલે આખા શરીરનું એને ફંક્શનિંગ કેવી રીતે થાય છે બધા અવયવોની એને ખબર છે. હવે એ કોઈ એક વાત કરે ત્યારે એ બધું સમજીને કરે ને. પ્રોબ્લેમ ગળાનો હોય, આંખ નો હોય, પેટ નો હોય, કે ગમે તે અવયવ નો હોય, જેને આખા શરીરના અવયવોના ફંક્શનિંગનું જ્ઞાન છે, મેનિફેસ્ટેશન જેને કહે છે, એ બધું જ્ઞાન ના ફળ સ્વરૂપે પછી એ નિર્ણય ઉપર આવીને કોઈ એક વાત કરે છે ત્યારે બધું સમજીને કરે છે. એમાં કોઈને એમ લાગે કે પણ આ વાત રહી જતી હશે તો એટલે કોઈ વચ્ચે પોઈન્ટ આઉટ કરે એને, તો પછી આનું શું? તો કે મારા ખ્યાલમાં છે, જે કહ્યું તે બરાબર છે. શું કે? જે કહ્યું તે બરાબર છે, એ બધું ખ્યાલમાં છે એમ જ કહેશે. કેમ કે એનું બધું જ્ઞાન છે. એમ જ્ઞાની કોઈ એક વાક્ય કહે છે તો એ વાક્યની અંદર આખા આત્માના જ્ઞાનની બધા નયોની સંધિ લાગીને એ વાક્ય એ વચન નીકળે છે. તેથી એ વાક્યના એક એક શબ્દમાંની અંદર પણ અનંત આગમ રહ્યા છે. કેમ રહ્યા હશે? કે આ પ્રકારે રહ્યા છે. પ્રશ્ન કર્યો છે તો કેમ રહ્યા હશે? આ પ્રકારે રહ્યા છે. આને પણ આગમ, નાનીના એક શબ્દને પણ આગમ જ કહેવાય.
તો પછી બધા શાસ્ત્રો બધા આગમ બને,
બધા આગમ બને,
એટલે વેદ ના હોય કે આ બધા વેદ ના હોય.
એમાં એવું છે, સમ્યક જ્ઞાની ની વાણી, મિથ્યા જ્ઞાની ની વાણી નહીં. પુસ્તકોમાં જઈને પુસ્તક લખે એમ નહીં, તો કોઈનું સાંભળીને પુસ્તક બનાવે એમ પણ નહીં. સમ્યક જ્ઞાની ની વાણી આત્મામાંથી નીકળે છે. એનો આધાર શું છે? આત્મા છે. એ વાણીનો આધાર આત્મા છે. આત્માને સ્પર્શીને નીકળે છે. આ પાંચ વાક્યમાં એમને બધો સાર આપી દીધો.
ઉપરમાં લીધું કે એમ કેમ હશે, અને પછી એમને આજે લેતું એટલે એને બધા આગમ આટલું તમે કરી લો તો તમારું
ચોક્કસ બેઠીને. અને કઈ શંકા કરવા જેવી વાત નથી. 24મી વર્ષે કૃપાળુ દેવને સંકેત સુધ પ્રકાશ્યું. કારતક સુદ 24મા વર્ષનો બીજો પત્ર છે. પહેલો પત્ર 165નો, બીજો પત્ર 166નો. એમાં આ વાત કરી છે એમણે સિદ્ધિ કે જ્ઞાન થયા પછી સત્પુરુષના એક વચનમાં, અરે એક વચનમાં નહીં, એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એક શબ્દ એમ કહે, દ્રષ્ટાંત આપીએ એક શબ્દનો, કે આ આત્મા એમ અનંત આગમ છે. એમાં એક આત્મા શબ્દ એ બોલે તો એમાં અનંત આગમ છે. કેમ? આત્મા પ્રગટ કરીને બોલે છે, આત્મા પ્રત્યક્ષ કરીને બોલે છે, આત્માનો આધાર લઈને આત્મા શબ્દ બોલાવવાનો છે, આત્માને સ્પર્શીને આત્મા શબ્દ બોલાવવાનો છે. કે જે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, જે આત્માને અવલંબીને સ્પર્શીને જે આત્મશબ્દ આત્મા શબ્દ બોલાવવાનો, તે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. એમ છે, એટલે એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત માન્ય કરવા જેવી છે, સ્વીકારવા જેવી છે, સત્કાર કરવા જેવી છે, અને ભક્તિ કરવા જેવી વાત છે. કેવી વાત છે? આટલું મૂલ્યાંકન સત્પુરુષના વચનનું આવે એને આત્મજ્ઞાન થઈ જાય. કેટલું મૂલ્યાંકન જો સત્પુરુષના વચનનું આવે એને આત્મજ્ઞાન થઈ જાય. એટલા માટે એ વાત કરી છે. તીર્થંકર દેવની વાણી નીકળી એની દિવ્ય ધૂની કહે છે, અને સત્પુરુષની વાણી નીકળી એને પણ દિવ્ય ધૂની જ કહેવાય. એમ વાત છે, બંનેને એક જ ટાઇટલ એક જ નામ મળે છે. આવી વાત છે. જરા એમ કેમ ફેંકવાની વાત નથી. વાતને બહુ સમજણ પૂર્વક સોલિડ વાત છે. શું કે એ દિવ્ય ધ્વનિથી ના નિમિત્તે બીજા આત્માઓ તરે છે, માટે એ વાણીને પણ તીર્થ કહેવાય છે. એ વાણીને પણ તરાય, તેનું નામ તીર્થ. તીરથ શબ્દ શું છે? તીરથ. તરાય તેનું નામ તીરથ. તો ભગવાનની વાણીથી તરે છે, અને સત્પુરુષની વાણીથી પણ બીજા જીવો તરે છે. સરખા તમે થયું કે ન થયું? થયું કે ન થયું? જે વાણીનો પારમાર્થિક પ્રયોજન શું છે? જો તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિથી બીજા આત્માઓ તરતા હોય, અને સત્પુરુષની વાણીથી પણ બીજા આત્માઓ તરતા હોય, સંસાર કરી જતા હોય, તો બંનેનું સરખાપણ જ થયું ને. જે જીવ સંસાર કરી ગયો એમાં તીર્થંકર થયો, એની વાણીથી જે તર્યો, અને સત્પુરુષની વાણીથી પહેર્યા. એમાં તરનાર કઈ તૈયાર ઓછો પહેર્યો ને વધારે તર્યો એવું કઈ બન્યું? બેચે પૂરેપૂરો જ બેચ્યો છે, પૂરેપૂરો જ બેચ્યો છે. એટલે જે બચે છે એને એનો મહિમા આવે છે. કોનો મહિમા આવે? એને એને બચે છે, હું બચ્યો એમ જોઈને અનુભવ થાય એને જ એનો મહિમા આવે. એક આપણે એક અનુભવ લઈએ કે આપણે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ, પ્લેન ક્રેશ છે, દરિયામાં પીડા. ક્યાં પીડા છે ખબર નથી, ચારે બાજુ નજર કરે તો પાણી 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 છે, કઈ દેખાતું નથી. કિનારો તો દેખાતો નથી, કઈ બાજુ કિનારો આવે ખબર નથી. તરનારો ગમે એવો તર્યો હોય તો બે ચાર આઠ કલાકમાં થાકી જાય, થાકી જાય. એવી રીતે આપણે થાકી ગયા છીએ કરતા કરતા, માની ગયા. અને હવે ડૂબવાની તૈયારી છે અને આશા છોડી દીધી, કેમ કે ક્યાંય ક્યાંય કોઈ માણસ દેખાતું નથી, કોઈ વાણ દેખાતું નથી, કોઈ સ્ટીમર દેખાતું નથી, અને કોઈ લાકડું પણ પકડી રાખીએ એવું દેખાતું નથી. લાકડું મળે તો હડેલું છે કે પોલીસ કરેલું છે કોઈ જોવા ન રહીએ. તણખલાને બાજે ડૂબતો હોય એ છેલ્લી સેકન્ડ એમ થઈ જ હવે ખલાસ, અમે તરીએ સમાધિ લેવાની છે. એમાં ઉપરથી હેલિકોપ્ટરમાં કોઈ આવી જાય અને દોડે બાંધેલી ખુરશી નીચે ઉતારી દે અને ઉપરથી કે બેસી જાઓ તમે, હવે જલ્દી જલ્દી બેસવાની અંદર. ત્યારે પૂછવા રોકાય, તમે કોણ છો? તમારું મોઢું દેખાડો, સજ્જન છો કે કેવા છો? શું કપડાં પહેર્યા છે? શું સુકેલ છે? શું મોઢું છે? શું કાંઈ જોવા રહીએ? એ કહેનાર માટે કાંઈ જોયા વિના એને શું કલ્પના આવે? એ કહો હે, તો ભગવાન આવ્યો ઉપરથી મને બચાવવા માટે, કોક ભગવાન આજે ડૂબતો બચે છે. જે સત્પુરુષના વચને જે જીવ ડૂબતો બચે છે સંસારમાંથી, અને એવો જેને અનુભવ થાય છે કે હું બચ્યો, એ સત્પુરુષને એટલે ભગવાન માને છે. બીજું કોઈ કારણ નથી, માણસ હોવા છતાં ભગવાન માને. વાત તો એવી છે કે જે બચે છે એ પૂરેપૂરો 100% બચે છે. સમુદ્રના કાંઠે આવી ગયો, જમીન ઉપર આવી ગયો, અને એ કહેતો નથી કે હું કોનાથી બચ્યો. જે બચ્યો એ મારા માટે ભગવાન, જેણે મને બચાવ્યો એ મારા માટે ભગવાન છે. વાત એવી જેની વાણી છે, કેમ કે એ તો બે આત્માઓ છે, એક સત્પુરુષનો આત્મા, એક બીજો સંસારી આત્મા છે. એ બંને વચ્ચેનો કોમ્યુનિકેશનનો વિષય તો વાણી જ થાય છે, બીજું તો કાંઈ છે નહીં સાધન. એટલા માટે એ વાણી પણ પૂજ્ય છે, જો કે એ વાણી પૂજ્યલાત્મક છે. વાણી છે પૂજ્યની પર્યાય છે, જળની પર્યાય છે, તો પણ તે પૂજ્ય છે. એટલે આપણે શાસ્ત્ર પૂજા કરીએ છીએ ને, જ્ઞાન પંચમીના દિવસે શાસ્ત્ર પૂજા કરીએ છીએ, એનું કારણ એ છે. આમ તો નહીતર આત્માને આત્માના ગુણો જ પૂજ્ય છે, ચૈતન્ય જ પૂજ્ય છે, જળ પૂજ્ય નથી. છતાં પણ જ્ઞાનીની વાણી, સર્વજ્ઞની વાણી એ પૂજ્ય છે. કેમ કે તે સર્વજ્ઞ સ્વભાવ અનુસારીની છે. કેવી છે? સર્વજ્ઞ સ્વભાવ અનુસારીની છે, માટે પૂજ્ય છે. એ સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને અવલંબીને નીકળેલી વાણી છે, અને એ વાણીમાં બીજા જીવોને તરવાનું નિમિત્તત્વ છે, માટે એ પૂજ્ય છે. સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એ વાત કેમ છે? એ વાત સમજાય અને જો તને એનો મહિમા આવે તો તારું પણ કામ થઈ જાય. મહિમા આવે તો ભક્તિ આવે. નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષની સંમતિથી મંગળરૂપ માન્યા છે. જો વાક્યોની ઉપર પોતાનું વજન કેટલું છે, પોતે સત્પુરુષ થયા છે, પોતે વાક્યો પ્રતિપાદન કરે છે, સાક્ષીમાં અસંખ્ય સત્પુરુષોને મૂકે છે કે અસંખ્ય સત્પુરુષોએ આ વાક્યોને સંમત કરેલા છે, અને મંગળરૂપ એટલે આત્માને કલ્યાણકારી છે. કેવા છે? આત્માને કલ્યાણકારી છે. એટલું જ નહીં, મોક્ષના સર્વોત્તમ કારણ રૂપ માન્યા છે. આમાં પ્રશ્ન ક્યાં રહે છે? પ્રસિદ્ધા તમે પ્રશ્ન કર્યો પણ આમાં પ્રશ્ન રહે છે ક્યાં? એ તો પોતે જ લખે છે કે મોક્ષના સર્વોત્તમ કારણ રૂપ માન્યા છે. એટલા કારણ રૂપની સર્વોત્તમ કારણ રૂપ માન્યા છે. એ વાત તો પોતે પૂરી કરી દીધી છે, મથાળામાં જ વાત પૂરી કરી નાખી છે. એક પહેલું વાક્ય, માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે એમ સમજવો. શું કહે છે? માયિક સુખ એટલે સુખ નથી પણ જેમાં સુખની ભ્રાંતિ થાય છે એને માયિક સુખ કહેવામાં આવે છે. માયાવી સુખ એ ખરેખર સુખ નથી, પણ જીવને સુખની ભ્રાંતિ થાય છે. તેને એમ થાય છે કે હું સુખી, મને સુખ લાગે છે, આમાં મને સુખ લાગે છે, પણ અતૃપ્ત દશા રહીએ છે. સુખ મળવાથી જે તૃપ્તિ થવી જોઈએ એવી તૃપ્તિ કોઈને થતી નથી. સુખમાં શું છે? પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એના જે વિષયો છે એ વિષયોથી પોતે સુખ થયું એવો અનુભવ કરે છે કે હું સુખી થયો. પણ જો ખરેખર સુખી થતો હોય તો એને તૃપ્તિ થાય, તો કોઈ જીવને તૃપ્તિ થતી નથી. એ તો બધાનો પ્રત્યક્ષ અનુભવ છે. એટલા માટે એ સુખને સુખ નહીં કહેતા માયાવી સુખ કહેવામાં આવ્યું છે. એ સુખની સર્વ પ્રકારની માનછા, એટલે જેટલા પ્રકારના સુખના પ્રકાર ગણાતા હોય બધા પ્રકારની ઈચ્છા, વાંછા એટલે ઈચ્છા, ગમે ત્યારે પણ છેડ્યા વિના છૂટકો થવાનો નથી. એનું કારણ શું છે? કે સુખ છે, ખરેખર જે સુખ છે એ તો આત્માનું સ્વરૂપ છે, આત્માનો ગુણ છે, અથવા આત્માની પોતાની એક મુખ્ય પ્રોપર્ટી એટલે સંપત્તિ છે. ખરી સંપત્તિ આ છે આત્માની, આત્મામાં રહેલું આત્માનું સુખ, સુખ શાંતિ ને આનંદ ત્રણેય. અને એ સુખનો જે જ્ઞાનીઓને અનુભવ થાય છે એ જ્ઞાનીઓને એ સુખમાં જ રહેવાની ભાવના રહ્યા કરે છે, સર્વકાળ માટે, સદાયને માટે. એ સુખ અને આ માયાવી સુખ બે વિરુદ્ધ છે. શું છે? વિરુદ્ધ છે. જેને માયાવી સુખમાં સુખ લાગે છે એને આત્માના સુખનો અનુભવ ન થાય, અને જેને આત્માના સુખનો અનુભવ થાય એને માયા સુખ સુખ ન લાગે પણ દુઃખ લાગે. શું લાગે? અને છે પણ દુઃખ, છે પણ દુઃખ. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, એમ કહ્યું કે નહીં? પછીથી દુઃખ લાગે એને સુખ કેમ કહેવું? એમ કે છે સુખનો છેડો દુઃખ ક્યાંથી હોય? સુખનો છેડો દુઃખ ક્યાંથી હોય? તો ન હોય, એમને તો એ સુખ જ નહોતું, દુઃખ હતું. એક લાડવો ખાતા સુખ થાય જો ખરેખર, તો બે લાડવા ખાતા ડબલ થાય, બમણું થાય, અને 100 લાડવા ખાતા 100 ગણું થાય, 1000 ખાતા 1000 ગણું થાય. પણ બીજે લાડવે થાકી જાય અને પછી વોમિટ થવાનો વારો આવે, છતાં જો ખાધે ખાધે રાખે તો એ દુઃખ, એ સુખ ક્યાં રહ્યું? તો દુઃખ છે, પશ્ચાત દુઃખ છે. બધા વિષયોનો એમ જ છે, સાચી ઇન્દ્રિય થાકી જ જાય માણસ. જેમાં સુખ માન્યું એમાં થાકે થાકે ને થાકે, કેમ કે એમાં સુખ છે નહીં, સુખ હોય તો થાકે નહીં. એટલે એમ કહે છે કે એ સુખનો વાંછા એ કોઈ ભૂલથી કરેલા અભિપ્રાયથી ઉત્પન્ન થયેલી આસક્તિ છે. શું છે? એની પાછળનો એક મિસકોન્સેપ્ટ, ખોટો અભિપ્રાય હોય છે કે આમાં સુખનો એને નિશ્ચય કરી લીધો છે, અને એ અભિપ્રાય અને એ વાંછા જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી જીવને પોતાના અંદરમાં રહેલા આત્મિક સુખનો અનુભવ ન થાય. કેમ ન થાય? કે આત્મિક સુખને ડિસ્ટર્બ કરવામાં એ વાંછા જ કામ કરે છે. ખરેખર આત્માના સુખનો અનુભવ કરવામાં, ઉત્પન્ન કરવામાં એ ઈચ્છા જ કામ કરે છે. એટલે જેને ઘણી ઈચ્છાઓ તે ઘણો દુઃખી, એ તો પ્રત્યક્ષ અનુભવ કરી દેવો. એટલા માટે ખાવામાં 10 થી જ નકામું છે. કેમ કે તમારો ઉપયોગ એટલો તમારે ભમાવવો પડે કે ન પડે? અહીંથી લો, અહીંથી લો, આમથી લો, આમથી લો, 10 ચીજમાં તમે હાથ નાખો એક જ મિનિટમાં તો 10 ઈચ્છાઓ થઈ જ નહીં, અને એક જ મિનિટમાં એક જ ચીજ માટે ઈચ્છા થાય તો એટલી ઉપયોગની ચંચળતા ઘટી કે ન ઘટી? ઈચ્છાઓ ઘટી કે ન ઘટી? આકુલતાનો પોતાના પરિણામોનું નિષ્પક્ષપણે અવલોકન કરે તો આ સમજાય એવી વાત છે કે આકુલતા ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે. સમજાય એવી વાત છે, અવલોકન બરાબર તટસ્થ ભાવે નિષ્પક્ષપણે હોવું જોઈએ. એટલે એ ઈચ્છાઓ આત્માના સુખની હાનિ કરે છે, ભણે છે, એટલે એ છૂટે ત્યારે જ આત્માનું સુખ ઉત્પન્ન થાય, ત્યાં સુધી ન ઉત્પન્ન થાય. એ ગમે ત્યારે છોડે છૂટકો છે, એ સિવાય છોડ્યા વિના છૂટકો થવો નથી. એમ જો સમજાય તો એટલે શું? એમ જો સમજાય અને સંમત થાય તો જ્યારથી એ વાત શ્રવણ કરી, એ વાક્ય શ્રવણ કર્યું, જ્યારથી એ વાત સમજાણી સંમત કરી, ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો, ક્રમથી એનો અભ્યાસ કરવો. શું કે છે? તેનો અભ્યાસ કરવો, પ્રેક્ટિસ કરવી એમ ને, અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવી. ક્રમથી એનો જે ક્રમ છે એ ક્રમ પકડવો જોઈએ, અને એ રીતે અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવી જોઈએ ક્રમશઃ. એ યોગ્ય છે એમ સમજવું. આ રીતે જો કોઈ કરે જરૂર અને નિર્વાણ પદના પરમ સુખને પ્રાપ્તિ થાય, થાય ને થાય. નહીં, છૂટકો નથી, ત્યાગ કરવાનું શું છે? કે એ સુખને છોડવાનો અર્થ શું છે? કે સુખ જ નથી એનો ક્રમ શરૂ કરવો, ને ઉદાસીનતાનો ક્રમ શરૂ થયો. શું છે ઉદાસીનતાનો ક્રમ શરૂ થયો? વેદનાથી વાત ઉપડી, ચિંતનાથી વાત ઉપડી. તો બાર બાર કૃપાલુ દેવ યાદ દિલાતે હૈ, ભૂલ જાતે હૈ તો દિલાતે હૈ. એ વાત તમે સમજાવો, તમને માન્ય થયું હોય તો પછી તમારે ઉદાસીનતાથી શરૂઆત કરવી જોઈએ. ક્રમ છે એમ કે છે, અને ક્રમે ઉદાસીનતા, ઉદાસીનતાનો ક્રમ સેવવો જોઈએ. ઉદાસીનતા એટલે આમાં નીચેની મોક્ષની ભૂમિકા છે ને, એટલે સંભાળ ન આવે, પણ જે વાંછા અને અપેક્ષા વૃત્તિ છે એનો જેમાં અભાવ છે, ગમે ન ગમે, એનું એ ખાવા પીવાનું છે, ગમે ન ગમે, એના એ સાધનો છે ઘરમાં રાત્રે પેલું, ગમે આ તો લૌકિક ઉદાસીનતા છે. લૌકિક ઉદાસીનતામાં પણ આમ બને છે, તો આત્મકલ્યાણને અર્થે અલૌકિક ઉદાસીનતા આવે એની ક્વોલિટી જરા જુદી છે. ઉદાસીનતા તો ઉદાસીનતા છે પણ એની ક્વોલિટી જુદી છે. એમ વાત છે, કેવી રીતે ઉદાસીનતાનો ક્રમ થયો એ 254 પત્ર અનુસાર રહેલા જેવું. ઉદાસીનતા એક 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 સ્ટેજમાં ઉદાસીનતા આવશે, એક એક સ્ટેજમાં ઉદાસીનતા આવશે. બીજું, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, સત્પુરુષનો શોધ કરવો, કોઈ પણ પ્રકારે શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. આમાં એમ છે કે જેને સત્પુરુષની આવશ્યકતા સમજાય, એક એકડો પણ શીખડાવ્યા વિના કોઈને આવડ્યો નથી, ગણિતનો હિસાબ કિતાબનો પહેલો આંકડો છે એકડો છે, એ કોઈને શીખડાવ્યા વિના આવડ્યો નથી કોઈ બાળકને, પછી ભલે એની માં શીખડાવે તો કોઈ શિક્ષક શીખડાવે, પણ એને એકડો શીખડાવે ત્યારે આવડે. આ તો આખો સંસાર કરવાની અધ્યાત્મ વિદ્યા છે, એ વિદ્યા તો ગુપ્ત વિદ્યા છે, અરૂપી પરિણામોની વિદ્યા છે, અંતર્મુખ પરિણામોની વિદ્યા છે, અને એ જગતની ટોપ સિક્રેટ છે એમ કહીએ તો ચાલે. એ વિષયના જે તજજ્ઞ છે, અનુભવી પુરુષ છે, એ સત્પુરુષ છે, એની આવશ્યકતા સમજાવી જશે. એના વિના મને કોઈ રીતે માર્ગ મળવાનો નથી, માટે એની શોધ કરવી, એ શોધ કરવામાં કસર ન રાખે. એવી રીતે શોધ કરવી જેમ કોઈ કરોડોનો હીરો આપણી પાસે હોય, અબજોનો, જેનું મૂલ્ય ન થાય, એ ખોવાઈ જાય તો એની શોધ કરવામાં કોઈ 50 રાખે ન રાખે, આવેથી વધારે કિંમતી છે. આ સત્પુરુષ રૂપી હીરો એથી વધારે કિંમતી છે, એટલે એની શોધ કરવી. શોધ કર્યા પછી જો મળી જાય તો સમર્પણ બુદ્ધિ તો આવ્યા વિના નહીં રહે, પછી તો કઈ તો ઉપદેશ આપે છે કે સમર્પણ બુદ્ધિ, અર્પણ બુદ્ધિ કરવી, પણ એ તો આવ્યા વિના કરીએ જ નહીં, અને ન આવે તો સમજવું કે ખરેખર એને સત્પુરુષ મળ્યા નથી, સમર્પણ બુદ્ધિ આપોઆપ જ થઈ જાય. શું કેમ કે જે સર્વસ્વના દેનારા છે, અનંત સુખના દેનારા છે, તો બહુ એવી કલમ ચલાવે છે આ વિષયમાં, સત્પુરુષના વિષયમાં, કે મોક્ષ મળવો સુલભ છે પણ મોક્ષ ના દાતાર દુર્લભ છે, એવી કલમ ચલાવી છે. અને એ દુર્લભતા જેને સમજાય છે, કેમ કે અનંતકાળમાં ત્યાં ભૂલો છે, એને સમર્પણ આવ્યા વિના રહેતો નથી. કેવું સમર્પણ આવે? કે સર્વ પ્રકારે એને સાસ્તમનું લખ્યું છે, પણ એ સર્વ પ્રકારે એને સમર્પણ આવે આવે ને, એને 609 પત્રમાં સર્વાર્પણ બુદ્ધિ કહી છે. સર્વ અર્પણ થવાનો અભિપ્રાય ઊભો થઈ જાય છે, અને તેની જ્ઞાનનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, અને એની આજ્ઞાનું એટલે કહે તે સર્વ પ્રકારે આરાધન કરવું, શંકા કર્યા વિના, કોઈ દલીલ કોઈ શંકા ઉત્પન્ન કર્યા વિના એનું આરાધન કરવું, એ કહે એ પ્રમાણે અમલીકરણ કરવું. આરાધન કરવું એટલે અમલીકરણ કરવું, પોતાના હિતની વાત છે એમ કરવું, તો તેના પોતાનું હિત છે એમ સમજીને કરવું. તો સર્વ માહિત વાસનાનો અભાવ થશે એમ સમજવું, આ જ રાખવું બતાવી દીધો છે. આમ તો માહિત સુખની ઈચ્છાઓ, જગતના સુખની ઈચ્છાઓ બંધ થવી એ કોઈ બચ્ચાના ખેલ નથી, તો કોઈ સાધારણ વાત નથી. પણ પોતાની બધી વિશેષ વાતો કરે છે, જો કોઈ સત્પુરુષ મળે, ઓળખાણ થાય અને સરવાર સમજી આવે, પોતાની પ્રેરણા શક્તિ વધારે થતી છે, કેવી રીતે છૂટી જશે? આવી રીતે છૂટી જશે. મેં મિત્ર છોડવા એ વાતમાં કઈ માર્ગ નથી, બધી બહુ પ્રકાશ પરિણામો પટાવે નથી શકે. પણ જો ખરેખર આ રીતે એની આજ્ઞાનું આરાધન કરે, પ્રવાસ પણ બીજી આવી ગયું આજ્ઞાનું આરાધન કરે, તો સહજ માત્ર માં શું છે, એનું કારણ શું છે, કેવી રીતે સહજ માત્રમાં છૂટે છે? કે પરિણામ છે એ માહિત સુખ બાજુ પણ એનો ઝુકાવ છે, અને સત્પુરુષ પ્રત્યે પણ એનો ઝુકાવ છે. હવે જે સત્પુરુષ પ્રત્યેનો ઝુકાવ છે એની પાછળ પારમાર્થિક સુખ, પારમાર્થિક આત્મકલ્યાણનો હેતુ સમજણમાં આવ્યો છે, અને ઝુકાવ થયેલો છે, એમને એમ નથી થયેલો. જે જીવ ઝૂક્યો છે એ પોતાના પ્રયોજનથી ઝૂકેલો છે, કે અનંતકાળના મારા બધા દુઃખ મટશે અને અનંતકાળ સુધી હું પૂરેપૂરો સુખી થઈ જઈશ. એવી મોટી વાત, બહુ મોટું એચિવમેન્ટ છે, અને એને લઈને જે સત્પુરુષ ઝૂકો છે એ ઝુકાવને લઈને એને બીજી બાજુનો ઝુકાવનો અભાવ થઈ જાય છે. માણસ એક બાજુ ઝૂકી શકે, બે બાજુ કેવી રીતે ઝૂકે? આંગળી સીધી રહીએ અને વાંકી રહીએ, બે તો બનીને વાંકી રહીએ તો સીધી ન રહીએ, સીધી રહીએ તો વાંકી ન રહીએ. દશા તો એક વખતે એક જ થાય, એમ તારી ઝૂકવાની દશા આ બાજુ થઈ ગઈ તો બીજી બાજુનો ઝુકાવ ઓટોમેટિક ગયો વગર પ્રયત્ન, અને નહીતર પરસેવો ઉતરે એ પરિણામો મટે નહીં. મટે નહીં એટલે હજી વિચાર વિકલ્પ કરે મટાડવાના, એ પહેલા તો ચાલુ થઈ જાય, કરે શું, કંટ્રોલ જ ન હોય કરે શું, પરિણામ ઉપર કંટ્રોલ જ ન હોય થાય શું, ન ઈચ્છે કે આ મને આ પરિણામ ન થવા જોઈએ, તો એ પહેલા તો ચાલુ થઈ જાય કરે શું, પછી ખબર પડે, થઈ ગયા પછી ખબર પડે શું કરે, શું ન થયું થાય નહીં. એટલે આ એક બહુ સુગમ ઉપાય એમણે બતાવ્યો છે, અને શ્રેષ્ઠ ઉપાય છે, સુગમ પણ છે અને શ્રેષ્ઠ પણ છે. ત્રીજું, અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીવ દીક્ષા, અનંતવાર આચાર્યપણ પ્રાપ્ત થયું છે. કોને? પોતાના જીવને. અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે અનંતવાર શાસ્ત્રો સાંભળ્યા છે, વાંચ્યા છે અને કંઠસ્થ કર્યા છે. પાણીના પ્રવાહના પૂરની જેમ બોલી જાય, તે પછી એક શ્લોક હજારો શ્લોક કંઠસ્થ કરી જાય. શું કેટલા હજારો શ્લોક પાણીના પૂરની જેમ બોલે, કોઈને આશ્ચર્ય થઈ જાય, એના કઈ જ્ઞાન નથી એમ કે છે. અનંતવાર વિદ્યા અભ્યાસ, અનેક પ્રકારની વિદ્યાઓનો, ચમત્કારિક વિદ્યાઓનો અભ્યાસ કર્યા છે, જેના ચમત્કાર લોકો કે અનંતવાર જીવ દીક્ષા લઈને સાધુ થયો છે, અને અનંતવાર આચાર્ય પદે એને બિરાજમાન કર્યો છે લોકોએ સમાજે, એમને આચાર્ય બનાવો, બધાના ગુરુ બનાવો. આ બધું અનંતવાર થઈ ચૂક્યું છે પોતાનું, બીજાને કોઈનો ઇતિહાસ નથી, આ પોતાનો જ ઇતિહાસ. માત્ર સત મળ્યા નથી, સત્પુરુષ મળ્યા નથી, મળ્યા નથી એટલે ઓળખ્યા નથી. એને પોતાના માપે માપ્યું છે, પોતાની કલ્પનાએ ચાલ્યો છે, ઓળખાણ કરે એવી યોગ્યતા પ્રાપ્ત કરી નથી, એનું ઓળખાણ થઈ નથી. માત્ર સત મળ્યા નથી, અને એ સત્પુરુષ ઓળખ્યા ને મળ્યા પછી સત સાંભળ્યું નથી, કેમ કે ઓળખ્યા જ નથી તો પછી સત ક્યાંથી સાંભળ્યું? આમ મળ્યા હોય ને આમ સાંભળી લીધું હોય, પણ એને કઈ કન્સિડર તો કર્યું હોય એ રીતે, અને સાંભળ્યું નથી એટલે સજ્યું નથી, સુણ્યું નથી, તો પછી સર્જવાનો તો વાત તો ત્યાર પછી ને થાય છે. સત સજ્યું નથી અને એ મળે એ સુણે ને એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર. બહુ સરસ વાત કરી એમને કે જયારે કોઈ જીવને ખરેખર સત્પુરુષનો ભેટો થાય છે, ઓળખે છે, એને ખબર પડે છે કે આ સત્પુરુષ છે, ત્યારે એને એવી રીતે સાંભળે છે કે જેથી એની શ્રદ્ધા થાય છે, વિશ્વાસ આવે છે, અને એમાંથી એક ચિહ્ન મળે ઊભું થાય છે કે હવે આ આત્માને પરિભ્રમણ નથી, હવે મારો આત્મા જરૂર મુક્તિ ના પામવા જશે, જરૂર મુક્ત થઈ જશે, એવો ભણકારો અંદરથી આવે છે. મોક્ષની ભૂમિકાનું આ એક લક્ષણ છે. હા, આવે છે અને એ સાચો છે, એ આત્મામાંથી આવેલો ભણકાર એ આત્માનું જ તત્વ છે અને આત્માનું જ સત્વ છે, કેમ કે એની સત્તામાંથી એ વાત આવે છે, માટે આત્માનું સત્વ છે. એને છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે, ક્યાંથી ભણકાર થશે? આત્માથી, આત્મામાંથી એ ભણકાર થવાનો છે એમ કે છે. મોક્ષનો માર્ગ બહાર નથી, મોક્ષનો માર્ગ ક્યાંય શાસ્ત્રમાં ગોતવાની જરૂર નથી, ને ક્યાંય જંગલમાં ગોતવાની જરૂર નથી, ને ક્યાંય તીર્થસ્થળમાં ગોતવાની જરૂર નથી. ચાલો સમય સખર વ્યા જઈએ, ફલાણી જઈએ, યાત્રાએ જઈએ, મોક્ષનો માર્ગ ક્યાંય બહાર નથી, પણ આત્મામાં છે. ક્યાંય નથી તો ક્યાં છે? તો કે આત્મામાં છે. પણ માર્ગને પામેલો માર્ગને એમાં સ્વીકારી મેળે નહીં પામે, આત્મામાં હોવા છતાં પણ સારી મેળે નહીં પામે. બસો ને સાત નંબરનો પત્ર છે. પાનું 266 છેલ્લેથી બીજો પેરેગ્રાફ છે. સત સતત છે, સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, ગમે ત્યાં હોય, એની નારકીમાં હોય કે ગમે ત્યાં હોય, ચાલુ કરે. પણ સતને બતાવનાર કોઈ સત વાઘ છે, ઘી છે, દીવો પ્રગટાવ્યો છે, પણ એ દીવાને પ્રગટાવનાર કોક દીવો? એમાં કાગળમાં ચિત્રેલો દીવો કામ છેલ્લી વખત પૂછું છું એમ. માર્ગ ને પામીને માર્ગ તમારો છે. બે અક્ષર માં માર્ગ કયો છે? મ ને ગો બે અક્ષર છે ને માર્ગ માં, તો આ મોટી અક્ષર છે, પણ બે અક્ષર માં માર્ગ કયો છે? અને અનાદિકાલ થી આટલું બધું કર્યું, આટલું બધું કર્યું, કશું સાતો ભણતા વિદ્યાભ્યાસ કર્યો, ભૂષા લીધી, અચાર કર્યો, આ બધું કર્યું, છતાં સામે પ્રાપ્ત થયો નથી તે વિચારો. આટલું બધું કર્યા છતાં કેમ નથી મળ્યો એનો વિચાર કરો. એટલે શું રહી ગયું? આટલું બધું કરવા છતાં શું રહી ગયું એનો વિચાર કરો. બસ ત્યાં ધ્યાન જાય, શું રહી ગયું ત્યાં ધ્યાન જાય, તો પછી વાંધો તો ઉમેરવી લઈએ. નહીતર બીજા બીજા સાધન પોતાની ઈચ્છાએ કર્યા કરે. અને શું રહી ગયું એ ખબર પડે તો એ બરાબર બધા સાધન કરીને કામ થાય. એટલે ગમે તે સાધન કર્યા કરશો એથી કઈ વળવાનું નથી. માર્ગ છે એ જીવના અંતર્મુખી પરિણામ છે. આ બધું કર્યું એ બાહ્ય પરિણામથી કર્યું. શાસ્ત્રો વાંચ્યા, વિદ્યા અભ્યાસ કર્યો, જીવ દીક્ષા લીધી, બાહ્ય ચારિત્ર પાડ્યું, પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ બધું પાડ્યું, આચાર થયો, પણ બધું બાહ્ય પરિણામ, અંતર્મુખ પરિણામ થયા નથી. અને જે કાંઈ સમસ્યા છે, કોયડો છે, પ્રોબ્લેમ છે, એ અંતર્મુખ થવાનો છે. એ ટોપ સિક્રેટ છે અધ્યાત્મના વિષયની. ટોપ સિક્રેટ એક જ જગ્યાએ છે. એ જો આવડે, એ જો સમજાય, એનો પ્રયોગ કરી શકે તો સહજ માત્રમાં છે મોક્ષ. અને એની તો અનંત ઉપાય નથી. આટલી જ વાત છે. એટલે શું રહી ગયું એ વિચારો. અંતર્મુખ થવું રહી ગયું છે. એ અંતર્મુખ કેમ થાય તો એ એક ફિલિંગનો વિષય છે, પરિણામનો વિષય છે. સત્પુરુષ મળે છે ત્યારે એનું અંતર્મુખ પરિણમન જોવા મળે છે, પરિચય થઈએ જોવા મળે છે. અને જેને જોવા મળે છે એને એ સમજાય છે, એ વગર એ સમજાતું નથી. કેમ કે એ ભાષાનો વિષય નથી. પરિણમનનો વિષય પ્રેક્ટિકલ નોલેજ ન હોવાને લીધે એ ભાષાનો વિષય નથી. એટલે શાસ્ત્રમાં એ વિષય ક્યાંય આવતો નથી, શબ્દોમાં આવતો નથી. એટલે સજીવન મૂર્તિ જોઈએ અને એનું પરિણમન જો સમજાય તો અંતર્મુખ કેમ થવું એ સમજાય, અને એ સમજાય તો અંતર્મુખ થઈ શકે. એ વાત રહી ગઈ છે, એ વાત રહી ગઈ છે. બાકી બધું કરી શકો છો, અંતર્મુખ થાય તો વાત પૂરી થઈ. પહેલી વખત અંતર્મુખ થાય છે તે જે ઉત્સમ સમ્યક દર્શનના કાળે, ત્યારે એ અંતર્મુખ દશાનો કાળ ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ છે. કેટલો? 5 સેકન્ડ થી ઓછો છે. કેટલો? 5 સેકન્ડ થી ઓછો કાળ છે. પણ એ અંતર્મુખ થવાની વિદ્યા આવડી ગઈ તમને. તમે સાયકલ ઉપર 2 વ્હીલર છે, જો એક સેકન્ડ માટે, 1/2 સેકન્ડ માટે જો સ્થિર રહી શકતા હો તો તમે કલાકો સુધી ચલાવી શકો. થોડુંક આ ટેકનિકલ પોઈન્ટ છે. સાયકલનું ટાયર ગોળાકાર છે, ફ્લેટ નથી. એટલે એમને એમ તો રિયજની કામ જાય ને કામ જાય. ફ્લેટ હોય ને એ બરાબર, આ તો ગોળાકાર છે. છતાં પણ આખી દુનિયાની મુસાફરી એના પર કરનારા છે લોકો, બરાબર. કેમ? તેને ગતિ આપી. ફરતું રહેવું કોઈ એક જગ્યાએ સેકન્ડના થોડા ભાગ માટે જો એ રહી શકતું હોય તો એમને મેં ફેરવા ફેરવા જ કરો, જેટલો કાલ ફેરવો એટલો ફેરવા કરો, પછી દુનિયાની મુસાફરી કરી લઈએ. શક્યતા ઉપર એક સેકન્ડથી ઓછા ભાગની સ્થિતિની શક્યતા ઉપરથી અને તમે સર્વકાળ માટે એ સ્થિતિને પ્રાપ્ત કરી શકો એવું અંતર્મુખ થવામાં છે. કે જો તમે સમ્યક દર્શનના કાળે અંતર્મુખ થયા તો તમને વિશ્વાસ આવી જાય કે આ અંતર્મુખ આવી રીતે હું રહી શકું અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકું જાય, એ વિશ્વાસ આવી જાય. કેમ કે તમે સ્થિર રહી શક્યા, તમે સાયકલ ઉપર સ્થિર રહી શક્યા, તો તમે પેદલ મારીને મને એટલું અંતર કાપી નાખો, કલાકો સુધી ફેરવાની કોણ ના પાડે, એ વાત છે. કેમ કે પ્રેક્ટિકલ નોલેજ છે, એ વાત રહી ગઈ છે. અને એ બીજી રીતે થતું નથી, પરિણમન જોયા વિના પરિણમન આવતું નથી. કેમ કે એમાં સ્વસંવેદન છે અને સ્વસંવેદન છે એ વેદન વગર આવે નહીં, વેદન વેદન વગર આવે નહીં. એવું છે. Thank you.